એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત.
આજે આપણે એક એવા અવાજની વાત કરીશું જે સમકાલીન અમેરિકી સાહિત્યમાં એમ કે ખૂબ સશક્ત રીતે ગુંજે છે, જેસ્મીન વોર્ડ.
જેસ્મીન વોર્ડ?
હા,
વોર્ડ, જેમણે બે વખત પ્રતિષ્ઠિત નેશનલ બુક એવોર્ડ જીત્યો છે. અને ખબર છે, એવું કરનાર એ પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત અમેરિકી છે.
ખરેખર એ બહુ મોટી સિદ્ધિ છે.
બિલકુલ. આજે આપણે એમની 2023માં આવેલી નવલકથા લેટસ ડિસેન્ડ એના પર થોડી ઊંડી વાત કરીશું. આ કથા ઐતિહાસિક છે. ગુલામીના સમયના અમેરિકી દક્ષિણમાં આકાર લે છે. વોર્ડના અગાઉના કામ કરતા થોડું અલગ છે, નહીં?
હા, એક મોટો વળાંક કહી શકાય. પહેલા એમણે સમકાલીન વિષયો પર વધુ લખ્યું છે.
બરાબર. તો આજની આપણી ચર્ચાનો હેતુ આ કથાની જે ઊંડી અને ક્યારેક તો હૃદયને કંપાવી દેવી તેવી યાત્રા છે એને સમજવાનો છે, અને ઇતિહાસ, પૌરાણિક કથા અને માનવીય ભાવનાની જે જટિલ ગૂંથણી છે એને ઉકેલવાનો એક પ્રયાસ કરવાનો છે.
ચોક્કસ.
શરૂ કરતા પહેલા જેસ્મીન વોર્ડ વિશે થોડું જાણી લઈએ. એમનું મૂળ મિસિસિપી સાથે જોડાયેલું છે, નહીં?
હા, ગાઢ રીતે. અને એમના કાર્યમાં અમેરિકી દક્ષિણના જે અશ્વેત સમુદાયો છે, એમના સંઘર્ષો, એમની પીડા, પણ સાથે સાથે એમની તાકાત, એનું પ્રતિબિંબ એકદમ સ્પષ્ટ દેખાય છે.
એમના લેખનમાં ગરીબી, વંશીય ભેદભાવ, પેલી કુદરતી આફતો જેવી કઠોર વાસ્તવિકતાઓ તો છે જ.
હા, છે જ. પણ સાથે સાથે પેલી માનવ સ્થિતિસ્થાપકતા, એટલે કે ટકી રહેવાની શક્તિ, પારિવારિક બંધનો, એની અતૂટ તાકાત અને ઊંડી આધ્યાત્મિકતા, આ બધા વિષયો પણ કેન્દ્રમાં રહે છે.
અને એમની શૈલી પણ ખાસ છે. વાસ્તવિકતા અને લોકકથા કે પછી રહસ્યવાદ એને એવી રીતે ભેળવે છે કે
જાણે એક અલગ જ દુનિયામાં પહોંચી જઈએ. એમનો સંકલ્પ જ જાણે એવો છે કે જેમના અવાજ દબાવી દેવાયા છે તેમને વાચા આપવી.
બરાબર કહ્યું. અને લેટસ ડિસેન્ડમાં આ વિચારને મને લાગે છે એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે.
ચોક્કસ. આ નવલકથા આપણને એનિસ નામની એક યુવાન ગુલામ સ્ત્રીની આંખોથી દુનિયા જોવડાવે છે. તે કેરોલિનાના ચોખાના ખેતરમાં રહે છે, અને એની ઉત્પત્તિ, એની કહાણી જ એટલી જટિલ અને દર્દનાક છે.
કેવી રીતે?
એની માં એટલે આફ્રિકાના ઢાઉમી યોદ્ધા સમુદાયમાંથી પકડાઈને આવેલી ગુલામ છે. જ્યારે એનો પિતા, એ જ શ્વેત માલિક જે તેમને ગુલામ તરીકે રાખે છે, સેબસ.
ઓહ.
હા, એટલે એનિસને એની મા પાસેથી માત્ર લડવાની તાલીમ અને ડાઉમી પરંપરાઓ જ નહીં મળતી, પણ પેલો આત્માઓ સાથેનો સંબંધ, એનો વારસો પણ મળે છે. આ આત્માઓને લોવા કહેવાય છે.
લોવા એટલે પેલી પશ્ચિમ આફ્રિકી અને કેરેબિયન પરંપરાઓના દેવતાઓ કે પૂર્વજોના આત્મા, ખરું ને?
બરાબર. શક્તિશાળી સ્વરૂપો.
અને અહીંથી જ કથાનો વળાંક આવે છે, જે અત્યંત પીડાદાયક છે, નહીં?
હા, ખૂબ જ. એક નાનકડા બળવા જેવું કંઈક થાય છે, અને એના બદલામાં એનિસનો પિતા અને માલિક, પેલો સેબસ, એને એની માથી જુદી પાડી દે છે.
બાપરે.
અને એને દક્ષિણ તરફ વેચી દે છે. આ ઘટના એનિસના જીવનને મૂળમાંથી હચમચાવી નાખે છે. અહીંથી એની મુખ્ય યાત્રા શરૂ થાય છે,
પેલી ગુલામોની સાંકળમાં.
હા, એને ખોફલ કહેવામાં આવતું. એમાં બંધાઈને દક્ષિણ તરફની એક ક્રૂર, અમાનવીય, બળજબલીપૂર્વકની સફર. આ સફર એને લુઇઝિયાનાના ભયાવહ શેરડીના ખેતરો સુધી લઈ જાય છે.
એટલે આ ખાલી જગ્યા બદલાય છે એવું નથી, પણ એક રીતે ઊંડાણમાં ઉતરાણ છે.
બરાબર. શાબ્દિક અને રૂપક બંને રીતે ડિસેન્ટ. પણ આ ભયાનક શારીરિક યાત્રાની સાથે સાથે એક બીજી યાત્રા પણ ચાલે છે અંદરની, આધ્યાત્મિક યાત્રા, જેમાં એજિયા નામનો એક શક્તિશાળી પ્રાચીન પૂર્વજ આત્મા તેને સાથે જોડાય છે. એ માર્ગદર્શન પણ આપે છે અને કસોટી પણ કરે છે.
ચાલો આ મુદ્દાને થોડો વધુ ઊંડાણપૂર્વક સમજીએ. આખી કથાના કેન્દ્રમાં એમ કે એક સવાલ ગુંજતો રહે છે, નહીં? કે આવી ભયાનક વ્યવસ્થામાં જ્યાં તમારી ઓળખ, કુટુંબ, પ્રેમ, આશા બધું જ છીનવી લેવાનો સતત પ્રયાસ થતો હોય,
હા,
ત્યાં માણસ ટકી કેવી રીતે શકીએ? કેવી રીતે પોતાની જાતને ફરી શોધીને, પોતાના અસ્તિત્વને પાછું મેળવીને એક નવી આંતરિક સ્વતંત્રતા ઘડી શકે?
બહુ મહત્વનો સવાલ છે.
અહીં વાત ખાલી શારીરિક મુક્તિની નથી, જે લગભગ અશક્ય લાગે છે એ પરિસ્થિતિમાં, પણ એનાથી એ વધુ પેલી આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક મુક્તિ માટેનો જે સંઘર્ષ છે એની વાત છે. આ વિચાર ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે નહીં કે ભારેમાં ભારે સંજોગોમાં માનવ આત્મા કેવી રીતે ટકી રહે છે.
ચોક્કસપણે. અને આ સંઘર્ષ એનિસના પાત્રમાં જીવંત થાય છે. જુઓ, શરૂઆતમાં તે માના પ્રેમ અને પેલી ડાહોમી યોદ્ધા તરીકેની તાલીમથી સજ્જ છે.
હા,
પણ જ્યારે એને વેચી દેવામાં આવે છે ને, ત્યારે એની ઓળખ, એનું અસ્તિત્વ જાણે ભાંગીને ભૂકો થઈ જાય છે. તે નિરાશા અને હતાશાના અંધકારમાં ડૂબવા લાગે છે.
અને ત્યારે પેલી એઝા આવે છે.
હા, એઝા, પેલી રહસ્યમય આત્મા, આ સમય એની સાથે વધુ ગાઢ રીતે જોડાય છે. પણ એમનો સંબંધ કોઈ સરળ નથી, કોઈ આશ્વાસન જેવો નથી. એ જટિલ છે, માંગણી કરનારો છે, ક્યારેક તો ડરામણો પણ લાગે છે. અચ્છા,
પછી ન્યૂ ઓર્લિયન્સમાં થોડા સમય માટે તેને સાફી નામની બીજી ગુલામ સ્ત્રીમાં પ્રેમ અને હૂફ મળે છે, જાણે અંધકાર વચ્ચે પ્રકાશનું કિરણ.
પણ અંતે ભયાનક પીડા અને નુકસાનમાંથી પસાર થઈને તે પોતાની અંદર રહેલી શક્તિને ઓળખે છે, પોતાની માના યોદ્ધા વારસાને પૂરેપૂરો અપનાવે છે અને એક નવી આધ્યાત્મિક રીતે મુક્ત અને શક્તિશાળી સ્ત્રી તરીકે રૂપાંતર પામે છે.
આ ખરેખર નોંધપાત્ર છે. એનિસની આ યાત્રાને આપણે એક અત્યંત ક્રૂર બિલ્ડિંગ્સ રોમાન કહી શકીએ, એટલે કે વ્યક્તિત્વના ઘડતર અને વિકાસની કથા.
હા, પણ આ વિકાસ ફૂલોની સહેજ પર નથી થતો.
ના, બિલકુલ નહીં, અંગાર પર ચાલીને થાય છે. એની આંતરિક શક્તિ ઘડતરની જે પ્રક્રિયા છે એ પીડામાંથી પસાર થઈને પોતાને શોધવાની રીત, એ જ કદાચ આ કથાનો સૌથી મહત્વનો ભાગ છે.
અને આ શક્તિનો એક મોટો આધારસ્તંભ એની માં છે. ભલે તે નવલકથાના શરૂઆતમાં જ શારીરિક રીતે દૂર થઈ જાય છે, પણ આખી કથા દરમિયાન એ એનિસ માટે એક આધ્યાત્મિક ધ્રુવ તારક બની રહે છે.
હા, એની હાજરી સતત વર્તાય છે.
તે માત્ર ગુલામ નથી, પણ ડાહોવી યોદ્ધા છે, જે ગુલામીની અમાનવીયતા સામે ઝૂકવાનો ઇનકાર કરે છે. તે પોતાની સંસ્કૃતિ, કુશળતા, આધ્યાત્મિક જ્ઞાન બધું એનિસને વારસામાં આપે છે. વેચાઈ ગયા પછી પણ એની સ્મૃતિ, એના શબ્દો, એની શીખ એનિસના મનમાં એક શક્તિશાળી માર્ગદર્શક અવાજ તરીકે સતત ગુંજતા રહે છે.
આ વાત પેઢી માતૃવંશીય બંધનની અતૂટ શક્તિ અને પૂર્વજો પાસેથી મળતા જ્ઞાનના મહત્વ પર ભાર મૂકે છે. પણ એઝા એ પાત્ર મને ખૂબ જ કુતૂહલ જગાવે છે. તે ખરેખર કોણ છે? તમે શું માનો છો, આત્મા, દેવતા કે પછી કંઈક બીજું?
એઝા, જેનું બીજું નામ એનાબેલ પણ છે, એ કદાચ આ નવલકથાનું સૌથી રહસ્યમય અને બહુસ્તરીય પાત્ર છે. તે એક પ્રાચીન મૂળભૂત શક્તિ છે જે એનિસ સાથે જોડાઈ છે. એ લોઆ હોઈ શકે, કોઈ શક્તિશાળી પૂર્વજનું રૂપ હોઈ શકે, અથવા તો પ્રકૃતિની જ કોઈ ભયાવહ શક્તિ, જેમ કે તોફાન કે નદીનું સ્વરૂપ પણ હોઈ શકે. એક વાત ચોક્કસ છે, તે કોઈ મીઠી દયાળુ રક્ષક પરી નથી. એ માગણી કરનાર, ક્યારેક ક્રૂર લાગતી અને જેની આગાહી ન કરી શકાય તેવી શક્તિ છે. તે જાણે એનિસની અત્યંત તીવ્ર લાગણીઓ, એનો ક્રોધ, એનું દુઃખ, એની નિરાશા એના પર નભે છે.
ઓ, એટલે એ લાગણીઓમાંથી શક્તિ મેળવે છે.
હા, એવું લાગે છે. અને બદલામાં તે એનિસને દ્રષ્ટિ આપે છે, અસાધારણ શક્તિ આપે છે અને એને એક વ્યાપક, સમયથી પર એવા આધ્યાત્મિક જગત સાથે જોડે છે.
આ ખૂબ રસપ્રદ છે. શું આપણે એઝાને પેઢીગત આઘાત, એટલે કે એવો આઘાત જે પેઢી દર પેઢી ઉતરે છે અને એની પરિવર્તનશીલ શક્તિના પ્રતિનિધિત્વ તરીકે પણ જોઈ શકીએ?
હા, બિલકુલ, એ રીતે જોઈ શકાય.
એવું લાગે છે કે એનિસ અને એઝા વચ્ચેનો જે સંબંધ છે, પેલો સંઘર્ષ અને છેવટનું જોડાણ, એ આ નવલકથાના આધ્યાત્મિક કેન્દ્રમાં છે. એમની વચ્ચેની ગતિશીલતા જ કથાને ઊંડાણ અને ધાર આપે છે.
બરાબર. અને આ અંધકારમય યાત્રામાં એક કોમળ પાસું ઉમેરે છે, સાફી.
હા, સાફી.
ન્યૂ ઓર્લિયન્સના ગુલામવાળાની ભયાનકતા વચ્ચે એનિસ તેને મળે છે અને એમની વચ્ચે પ્રેમ પાંગરે છે. સાફી જાણે એ અંધકારમાં ટમટમતો દીવો છે, માનવતા અને કોમળતાનું પ્રતીક.
એનિસ કરતા અલગ છે નહીં?
હા, થોડી. જ્યાં એનિસ વધુ સાવધ, રક્ષણાત્મક અને આધ્યાત્મિક રીતે જાગૃત છે, ત્યાં સાફી વધુ ખુલ્લી, હસમુખી અને જીવનની નાની નાની ખુશીઓમાં આનંદ શોધનારી છે. એમનો પ્રેમ એ ગુલામી જેવી અમાનવીય વ્યવસ્થા સામે પ્રતિકારનો એક સુંદર ખાનગી અને મૌન કૃત્ય છે.
એક આશાનું કિરણ.
હા, સાફી એનિસને જીવવાનું, ભવિષ્ય માટે કંઈક આશા રાખવાનું એક મૂર્ત કારણ પૂરું પાડે છે.
સાફીનું પાત્ર ખરેખર પ્રેમ દ્વારા પ્રતિકારના વિચારને ઉજાગર કરે છે, પણ તેનું ભાવિ એ ગુલામીની ક્રૂર વાસ્તવિકતા અને તેની હેઠળ સુખ કેટલું ક્ષણભંગુર હોય છે એ પણ દર્શાવે છે, ખરું ને?
સાચી વાત. સાફીને ગુમાવવાનું દુઃખ એનિસને વધુ ઊંડા અંધકારમાં ધકેલે છે, પણ કદાચ એ જ દુઃખ એના અંતિમ આધ્યાત્મિક ઉદય માટે જરૂરી ઉત્પ્રેરક પણ બને છે.
આ પ્રેમ અને નુકસાનની કથાની સાથે ખલનાયકોની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે, જે ગુલામીની વ્યવસ્થાના જુદા જુદા ચહેરાઓ દર્શાવે છે.
હા, મુખ્યત્વે બે છે, સેબસ અને ફિલ્ડ્સ. તેઓ ગુલામીની બુરાઈના બે અલગ પણ સમાન રીતે ભયાનક પાસા રજૂ કરે છે.
સેબસ, જે એનિસનો પિતા અને પ્રથમ માલિક છે, એ પહેલી અંગત ઘનિષ્ઠ ક્રૂરતાનું પ્રતીક છે.
બરાબર, પિતા હોવા છતાં પોતાની પુત્રી પર સંપૂર્ણ માલિકીનો ભાવ રાખવો અને અંતે પૈસા માટે તેને વેચી દેવાનો દગો.
આ જ કથાની શરૂઆતનું અને એનિસના સૌથી ઊંડા અંગત ઘાનું કારણ બને છે. એ ગુલામી પ્રથાના હાર્દમાં રહેલો ધંભ, નૈતિક સડો અને પારિવારિક સંબંધોનું વિઘટન દર્શાવે છે.
જ્યારે ફિલ્ડ્સ, જે લુઇઝિયાનાના શેરડીના ખેતરનો માલિક છે, તે પેલી ડીપ સાઉથમાં ગુલામીની અવ્યક્તિક પ્રણાલીગત, જાણે ઔદ્યોગિક ક્રૂરતાનું પ્રતિનિધિત્વ કરે છે.
એનું પાત્ર બહુ ઊંડાણપૂર્વક નથી બતાવ્યું, નહીં?
ના, એ જાણે એક શક્તિ જેવો છે, નિરંકુશ સત્તાનો માલિક, જે નફા સિવાય બીજું કંઈ જોતો નથી અને એ માટે ગુલામોને શાબ્દિક રૂપે મૃત્યુ સુધી કામ કરાવે છે. તે જાણે એ નરકનો અધિપતિ છે, જ્યાં એનિસને ધકેલી દેવામાં આવે છે.
આ પાત્રો અને એમના સંબંધોની જટિલતા સમજ્યા પછી કથા જે રીતે આગળ વધે છે એના પર ધ્યાન આપીએ. એવું લાગે છે કે એની રચના જ એક ઊંડાણમાં ઉતરવાની યાત્રા જેવી છે, જાણે આપણે દાંતેના ઇન્ફર્નોના વર્તુળોમાંથી પસાર થઈ રહ્યા હોઈએ.
તમે સાચું પકડ્યું. કથા સ્પષ્ટપણે આવા તબક્કાઓમાં વહેંચાયેલી લાગે છે. પહેલો ભાગ, જેને આપણે જાણીતી દુનિયા કહી શકીએ, તે કેરોલિનાના ચોખાના ખેતરમાં છે.
હા, જ્યાં માં સાથેનું જીવન, તાલીમ અને પેલો સેબસ સાથેનો અસ્વસ્થ સંબંધ છે.
બરાબર. પછી આવે છે વેચાણનો અઘાતજનક બનાવ અને માંથી હૃદય વિદારક વિધાય.
અહીં જાણે પાત્રનો પાયો નંખાય છે. તેની ઓળખ ક્યાંથી આવે છે, તેની શક્તિના સ્ત્રોત શું છે, એ બધું અહીં સ્પષ્ટ થાય છે.
બીજો ભાગ છે ઉત્તરાયણની શરૂઆત, પેલો કોફલ માર્ચ, સાંકળોમાં બંધાયેલા ગુલામોની દક્ષિણ તરફની અત્યંત પીડાદાયક અને અપમાનજનક યાત્રા.
અહીંથી શાબ્દિક અને આધ્યાત્મિક બંને ઉત્તરાયણ શરૂ થાય છે.
હા,
એઝાની ઉપસ્થિતિનો અહેસાસ વધુ તીવ્ર બને છે અને નામ તથા ઓળખ છીનવી લેવાની ક્રૂર પ્રક્રિયા શરૂ થાય છે. આ એક એવી ભઠ્ઠી છે જે એનિસના બાળપણ અને ભોળપણને બાળીને રાખ કરી દે છે.
ત્રીજો ભાગ, ન્યૂ ઓર્લિન્સ, જાણે નરકની એક ઝલક, ગુલામ બજારની અમાનવીયતા.
વસ્તુની જેમ માણસોના થતા સોદાનું ભયાવહ ચિત્ર. પણ અહીં જ એનિસને સાફી મળે છે,
પેલી આશાની ક્ષણિક ઝલક.
હા, એમનો પ્રેમ એ અંધકારમાં માનવીય જોડાણ અને હૂંફનું મહત્વ દર્શાવે છે, પણ એ ક્ષણિક જ સાબિત થાય છે. હરાજીમાં તે સાફીથી વિખૂટી પડે છે અને લુઇઝિયાનાના એનાથી પણ વધુ ભયાવહ શેરડીના ખેતરો માટે વેચાય છે. આ નુકસાન તેને વધુ ઊંડા નિરાશામાં ધકેલે છે.
અને પછી ચોથો ભાગ, ઇન્ફર્નો, શેરડીનું ખેતર.
બરાબર. આ ગુલામીનું સૌથી ક્રૂર, નિરાશાજનક અને વિનાશક સ્વરૂપ છે. કમરતોડ મહેનત, અસહ્ય ગરમી, સતત હિંસા અને અપમાન. અહીં એનિસની આશા લગભગ મરી પરવારે છે.
માની સ્મૃતિઓ પણ ઝાકી થવા લાગે છે. એઝા સાથેનો તેનો સંબંધ અહીં ચરમસીમાએ પહોંચે છે, વધુ તીવ્ર, વધુ ભયાવહ. એઝા જાણે આ સ્થળની નિરાશા અને પીડા પર નભતી હોય એમ લાગે છે, અને એનિસ તેની સાથે સંઘર્ષ કરે છે. તેને ડર છે કે જો તે આ શક્તિને સંપૂર્ણપણે સ્વીકારશે તો પોતાનું માનવીય અસ્તિત્વ ગુમાવી દેશે. આ કથાનું ભાવનાત્મક અને શારીરિક નિમ્નતમ બિંદુ છે, દાંતેના નરકનું સૌથી ઊંડું વર્તુળ કહી શકાય.
અને પછી
આટલા ઊંડા અંધકાર પછી કોઈ ઉદય શક્ય છે?
હા,
અને તે આવે છે પાંચમા ભાગમાં, પુનઃ ઉદય. કથાનું શિખર એક પ્રચંડ વાવાઝોડાના રૂપમાં આવે છે.
વાવાઝોડું?
હા, પ્રકૃતિનો આ પ્રકોપ જાણે એનિસ અને એઝાના આંતરિક ક્રોધ અને સંઘર્ષનું જ બાહ્ય પ્રતિબિંબ છે. વાવાઝોડું શેરડીના ખેતરની ક્રૂર વ્યવસ્થાને ખોરવી નાખે છે, અંધાધૂંધી સર્જે છે, પણ સાથે જ પરિવર્તનની એક શક્યતા પણ ઊભી કરે છે. વાવાઝોડાની પેલી ભયાનક શાંત આંખમાં મૃત્યુનો સામનો કરતી વખતે એનિસનો અંતિમ આધ્યાત્મિક સંઘર્ષ થાય છે. તે એઝા સામે લડવાનું બંધ કરી દે છે,
એ સ્વીકારી લે છે.
હા, તે સમજે છે કે એઝા તેની દુશ્મન નથી, પણ તેને ઇતિહાસનો, તેના પૂર્વજોનો, તેની પીડાનો અને તેની શક્તિનો જ એક ભાગ છે. તે એઝાને, તેના ક્રોધને, તેના વારસાને સંપૂર્ણપણે પોતાની શક્તિ તરીકે સ્વીકારે છે.
આ ખરેખર એક રૂપાંતરણની ક્ષણ છે. એનિસ શારીરિક રીતે હજુ પણ ગુલામ હોઈ શકે, પણ તે આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરે છે. તે સમજે છે કે તેનું શરીર ભલે કોઈની માલિકીનું હોય, પણ તેનો આત્મા, તેની ચેતના તેની પોતાની છે.
બરાબર. અહીં તે પોતાના સ્વ પર પોતાના અધિકારનો દાવો કરે છે.
અને અંતમાં,
કથાના અંતે, તે ખેતરમાંથી ભાગીને પેલી દલદલ સ્વમ્પલેન્ડમાં આશરો લેતા ભાગેડુ ગુલામો, જેમને મરૂન કહેવાતા, એમની સાથે નવું જીવન શરૂ કરવાનો એક માર્ગ શોધે છે, જે ભવિષ્યની આશાનો એક સંકેત આપે છે.
આખી કથા ઘણા મહત્વના વિષયો અને સંદેશાઓને સ્પર્શે છે, જેમ કે પેલો માતૃવંશીય વારસો અને પૂર્વજોની સ્મૃતિની શક્તિ.
હા, જે આપણને એનિસની માની શીખ અને એઝાના રહસ્યમય પાત્ર દ્વારા જોવા મળે છે. તે આપણને યાદ અપાવે છે કે આપણું મૂળ કેટલું મહત્વનું છે.
અને પેલો સ્વતંત્રતાનો સાચો અર્થ શું છે, એ પ્રશ્ન પણ કેન્દ્રમાં છે. શારીરિક મુક્તિ એક પાસું છે, પણ શું એના વિના આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક મુક્તિ શક્ય છે?
એનિસની યાત્રા તો એ જ દર્શાવે છે કે અત્યંત બંધનની સ્થિતિમાં પણ આંતરિક સ્વતંત્રતા મેળવી શકાય છે, અને એ કદાચ સૌથી મોટી જીત છે.
સાચી વાત. અને પ્રેમ અને માનવીય જોડાણ ભલે ક્ષણિક હોય, તે પણ પ્રતિકારનું એક શક્તિશાળી સ્વરૂપ બની શકે છે.
બિલકુલ. એનિસનો તેની મા સાથેનો સંબંધ અને ખાસ કરીને સાફી સાથેનો તેનો પ્રેમ એ અમાનવીયતા સામે માનવતાના ટકી રહેવાનો પુરાવો છે.
આ ઉપરાંત પેલો આધ્યાત્મિક જગત અને પ્રાકૃતિક જગત વચ્ચેનો ગાઢ સંબંધ પણ વોર્ડ બખૂબી દર્શાવે છે, નહીં?
હા, અહીં ભૂમિદ્રશ્ય, નદીઓ, જંગલો, સાપ અને છેવટે પેલું વાવાઝોડું એ માત્ર પૃષ્ઠભૂમિ નથી, પણ જીવંત પાત્રો જેવા છે,
જેમના પોતાના સાંકેતિક અર્થો છે અને જે એનિસની આંતરિક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે.
અને છેલ્લે પેલું ઊંડાણમાં ઉતરાણનો વિચાર, દાંતેના ઇન્ફર્નો સાથેની સમાનતા માત્ર સાહિત્યિક સંદર્ભ નથી.
હા, એ દર્શાવે છે કે ક્યારેક આત્મશોધ માટે, પોતાની સાચી શક્તિને પામવા માટે અંધકારના ઊંડાણમાં ઉતરવું જરૂરી બની શકે છે.
બરાબર. ગુલામીનો અનુભવ અહીં માત્ર અમેરિકી ઇતિહાસની ઘટના નથી, પણ એક માનવીય નરકની યાત્રા તરીકે રજૂ થયો છે.
વોર્ડની લખવાની શૈલી પણ અસાધારણ છે. પ્રથમ પુરુષમાં એનિસના અવાજમાં કહેવાયેલી આ કથા આપણને સીધા તેના મન અને હૃદયની અંદર લઈ જાય છે.
એનાથી એક ગાઢ નિકટતા અને પ્રત્યક્ષતાનો અનુભવ થાય છે.
અને ભાષા અત્યંત ગીતાત્મક, કાંદ્યાત્મક છે. ક્યારેક તો બાઇબલની ગદ્યની લય જેવી લાગે છે. સંવેદનાત્મક વિગતોથી ભરપૂર વર્ણનો વાતાવરણને એટલું જીવંત બનાવે છે કે આપણે જાણે એ ગરમી, એ પીડા, એ ભય અનુભવી શકીએ.
અને તેઓ જે રીતે સુંદરતા અને ક્રૂરતાનું એક સાથે નિરૂપણ કરે છે, તે તેમની કલમની તાકાત છે. તેઓ ગુલામીની ભયારક વાસ્તવિકતાથી મોં નથી ફેરવતા, પણ એને એવી કાવ્યાત્મક ભાષામાં રજૂ કરે છે કે એની અસર વધુ તીવ્ર બને.
પ્રતીકોનો ઉપયોગ પણ ખૂબ સમૃદ્ધ છે. પાણી, નદીઓ, વરસાદ, આંસુ એ સ્મૃતિ, શુદ્ધિકરણ અને મુક્તિનું પ્રતીક.
સાપ જે ભયનું પણ પ્રતીક છે, અને પ્રાચીન જ્ઞાન તથા આધ્યાત્મિક જોડાણનું પણ.
અને પેલું વાવાઝોડું જે અંધાધૂંધી અને વિનાશ લાવે છે, પણ સાથે સાથે જૂની વ્યવસ્થાને તોડીને શુદ્ધિકરણ અને પુનર્જન્મની શક્યતા પણ ઊભી કરે છે.
અને દાંતેના ઇન્ફર્નોનું રૂપક તો સમગ્ર કથાને એક વૈશ્વિક પૌરાણિક માળખું આપે છે.
આ બધું મળીને વાંચનનો અનુભવ અત્યંત તીવ્ર અને હચમચાવી દેનારો બનાવે છે. ઘણીવાર તે વાંચવું શારીરિક રીતે કષ્ટદાયક લાગે, પણ અંતે તે એક ઊંડી પ્રેરણા પણ આપી જાય છે.
સાચી વાત છે. ગુલામીની ક્રૂરતાનું નિરૂપણ આપણને હચમચાવી દે છે, પણ અંતે આપણા મન પર પીડિતતાની નહીં, પણ માનવ આત્માની અસાધારણ સ્થિતિસ્થાપકતાની છાપ રહી જાય છે.
આ કથા પ્રેમ, સ્મૃતિ અને પૂર્વજો સાથેના જોડાણની તાકાતનું પ્રમાણ છે.
મને લાગે છે કે આ નવલકથા ગુલામી વિશેની કથાઓ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલી શકે છે. આ માત્ર દુઃખ, પીડા અને પલાયણની વાર્તા નથી.
ના, બિલકુલ નહીં. આ એક ગહન આધ્યાત્મિક અને પૌરાણિક મહાકાવ્ય છે. તે સ્મૃતિ કેવી રીતે ટકાવી રાખવી, સાચી સ્વતંત્રતા શું છે, અને અકલ્પનીય પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મનુષ્ય કયા આંતરિક અને આધ્યાત્મિક સ્ત્રોતો શોધી શકે છે, એવા ગહન પ્રશ્નો આપણી સમક્ષ મૂકી જાય છે.
અંતમાં એમ કહી શકાય કે લેટ અસ ડિસેન્ડ એ અમાનવીયકરણના અત્યંત ક્રૂર પ્રયાસો સામે માનવીય ગૌરવ, ઓળખ અને સ્થિતિસ્થાપકતાને સન્માનિત કરતી એક શક્તિશાળી કૃતિ છે. તેની અસર લાંબા સમય સુધી વાચકના મન પર રહે છે.
નિશંકપણે આ નવલકથાની સૌથી મોટી શક્તિ કદાચ એ દર્શાવવામાં રહેલી છે કે કેવી રીતે આંતરિક આધ્યાત્મિક બળ અને પોતાના મૂળ તથા પૂર્વજો સાથેનું જોડાણ ભયાનક બાહ્ય બંધનની સ્થિતિમાં પણ સાચી અવિનાશી સ્વતંત્રતા ઘડી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.